ગાયત્રી અભિચાર. મનુષ્યનું શરીર એક અદ્ભુત વીજળી ઘર છે. એમાં એટલી બધી ગરમી અને વિદ્યુત શક્તિ રહેલી છે કે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે દ્વારા એક અતિ તીવ્ર ગતિશીલ તોફાન મેલ જેવી ગાડી દોડાવી શકાય. જે શબ્દો મોંમાંથી નીકળે છે તે પોતાની સાથે એક જબરી વીજળીનો પ્રવાહ લઈને બહાર આવે છે. એ વીજળી પ્રવાહ દ્વારા સૂક્ષ્મ જગતની અંદર મોજા ઉત્પન્ન થાય છે. એ મોજાઓની અસર બીજી બધી જ વસ્તુઓ ઉપર પડે છે. કેટલીક વાર આપણે જોઈએ છીએ કે કોઈ ભાષણ કરનાર માણસ પોતાના ભાષણમાં એક પ્રકારની ભાવમય વીજળી એવી રીતે ભેરવી દેતો હોય છે કે જેથી શ્રોતાઓના હૃદય હર્ષ, શોક, ક્રોધ, ત્યાગ વગેરે ભાવનાઓથી તરબોર બની જાય છે. એ ભાષણના કરતા વ્યક્તિ શ્રોતાઓને પોતાની આંગળીઓ પર નચાવે છે. કોઈ કોઈ વક્તા તો મોટા જનસમૂહને એવા ઉત્તેજિત કરી નાખે છે કે તેને કારણે એ જનસમૂહ એક ભયંકર કાર્ય કરી નાખે છે. કોઈ કોઈ વાર કોઈ મહાન શક્તિશાળી વક્તા તો પોતાના એક ભાષણથી આખી દુનિયાને પણ ડોલાવી નાખે છે. શબ્દને શાસ્ત્રોમાં બાણ જેવો ગણ્યો છે. ધનુષમાંથી જ્યારે બાણ છૂટે છે ત્યારે એમાં એક તીવ્ર શક્તિ હોય છે. એ શક્તિ જ્યાં પ્રહાર કરે છે તેને હચમચાવી નાખે છે. શબ્દમાં પણ આવી જ શક્તિ રહેલી છે. તે પ્રકૃતિના પરમાણુઓમાં જાત જાતનો ખરભરાટ મચાવી દે છે. જેમ વિજ્ઞાનની મદદથી કુદરતના વાતાવરણમાં ખરભરાટ મચાવી દેવામાં આવે છે તે જ રીતે મનુષ્યના શરીરમાં રહેલી વીજળી શક્તિના મદદથી વિશ્વના અવકાશમાં રહેલા પરમાણુઓમાં એક પ્રકારની ગતિ પેદા કરવામાં આવે છે. તે દ્વારા વૈજ્ઞાનિકોની માફક જરૂરી પરિણામો મેળવી શકાય છે. વર્તમાન યુગમાં આકાશની ઉપરના ભાગમાં વિમાનો દ્વારા બરફનો ભૂક્કો ફેલાવીને વૈજ્ઞાનિકોએ ગમે ત્યારે વરસાદ વરસાવવાની રીત શોધી કાઢી છે. આ જ કાર્ય પ્રાચીન કાળમાં શબ્દ વિજ્ઞાન દ્વારા મંત્રબર દ્વારા કરવામાં આવતું. તે જમાનામાં પણ ઊંચી કોટીના વૈજ્ઞાનિકો હતા, પરંતુ તેમની રીત આજના વૈજ્ઞાનિકો કરતાં જુદી હતી. આવા કાર્યો માટે તેમને મશીનની જરૂર પડતી નહીં. આટલી ખર્ચાળ ખટપટો વગર જ તેઓ આવા કાર્યો કરી શકતા. આજના જમાનામાં સૂર તત્વોને પ્રભાવિત કરીને નવી નવી શોધો માટે ઉપયોગી શક્તિ પેદા કરવામાં આવે છે. આજે કોલસા, તેલ અને પાણીની મદદથી શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે. પરમાણુનો વિસ્ફોટ કરીને શક્તિ પેદા કરવાનો નવો પ્રયોગ આજે સફળ થયો છે. અમેરિકન સાયન્સ એકેડેમીમાંના મુખ્ય ડૉક્ટર ડેવિડનું કહેવું છે કે આવતા 300 વર્ષોમાં તો વિજ્ઞાન એટલી બધી પ્રગતિ કરશે કે બહારની કોઈ પણ વસ્તુની મદદ લીધા વિના જ માત્ર મનુષ્ય શરીરની અંદર રહેલા તત્વોને આધારે જ સૂક્ષ્મ જગતમાં ખરભરાટ પેદા કરી શકશે. અને જે લાભો આજે મશીનો દ્વારા મળે છે તે જ લાભ શબ્દ વગેરેના પ્રયોગો દ્વારા મેળવી શકશે. ડૉક્ટર ડેવિડ ભવિષ્યમાં જે વૈજ્ઞાનિક ઉન્નતિની આશા રાખે છે તે બાબતમાં પ્રાચીન ભારતીય વૈજ્ઞાનિકો પારંગત હતા. શાપ અને વરદાન આપવાની શક્તિ આ શબ્દ વિજ્ઞાનની પરમ ઉન્નતિ હતી. શબ્દ દ્વારા આઘાત કરીને પ્રકૃતિની અંદરના પરમાણુઓને એવી રીતે આકર્ષવામાં કે પાછા ફેંકવામાં આવતા કે જેથી મનુષ્યની સામે સારા ખોટા પરિણામો હાજર થઈ જતા. આવા કાર્યો આજે ખાસ પ્રયોગો દ્વારા કે મશીનરીની ઉપયોગ દ્વારા થાય છે. પ્રાચીન કાળમાં પોતાની જાતને જ એક શક્તિશાળી મશીન માનીને તેના દ્વારા જ ચમત્કારિક રીતે ઈચ્છિત વસ્તુઓ મેળવવા માટેની શક્તિ ઉત્પન્ન કરવામાં આવતી. આ પદ્ધતિને જ સાધના, યોગ, અભ્યાસ, તપશ્ચર્યા અથવા તંત્ર વગેરે નામથી લોકો ઓળખતા હતા. આ પદ્ધતિઓમાં જપ, હોમ, પુરુષચરણ, અનુષ્ઠાન, તપ, વ્રત, યજ્ઞ, પૂજા, પાઠ વગેરે ઉપાયો હતા. જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા કર્મકાંડો હતા. હવનમાં હોમવામાં આવતી સામગ્રીઓ, મંત્રોના ધ્વનિ, ધ્યાનનું આકર્ષણ, સ્ત્રોત અને પ્રાર્થનાઓ દ્વારા આકાંક્ષાઓ, ઈચ્છાઓ ઉત્પન્ન કરવામાં આવતી. ખાસ પ્રકારના આહાર વિહારથી વિશેષ પ્રકારનું મનોબળ તૈયાર કરવામાં આવતું. તપશ્ચર્યા વડે શરીરમાં ચોક્કસ પ્રકારની ગરમી પેદા કરવામાં આવતી. દેવની પૂજા દ્વારા પ્રકૃતિની સૂક્ષ્મ શક્તિઓને પોતાની અંદર આકર્ષિત કરવામાં આવતી. આ બધી જુદી જુદી રીતો દ્વારા સાધક પોતાની જાતને એક અદ્ભુત શક્તિનો ખજાનો બનાવી લેતો. એ ભેગી કરેલી શક્તિ એવું કામ આપતી કે જ્યારે જે મેળવવું હોય, જેની ઈચ્છા હોય તે તેને મળી શકતું. પોતાની એ એકઠી કરેલી શક્તિને તે પોતાની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવાની દિશામાં ફેંકતો અને ચોક્કસ પરિણામ મેળવી શકતો. ભારતીય વિજ્ઞાન આવા પ્રકારનું હતું. એમાં મશીનોની જરૂર પડતી નહીં. તેમાં તો મનુષ્ય પોતાની જાતને જ મહાયંત્ર માનીને તેને જ વખતો વખત જગતમાં મોટા મોટા મશીનોની જેમ તૈયાર કરીને ઉપયોગમાં લેતો. તે સમયમાં રેડિયો ઇઝ ઇક્વલ ટુ ધ્વનિ વિસ્તારક અથવા ધ્વનિ ગ્રાહક યંત્રોની જરૂર પડતી નહીં. તે સમયે તો વિચાર સંચાલન વિદ્યાના જાણકાર ખૂબ સરળતાથી આવો લાભ લઈ શકતા. અસ્ત્ર શસ્ત્રોની બાબતમાં પણ એમ જ હતું. આજે તો બંદૂકની ગોળી સીધી દિશામાં જ ચલાવવાનું લોકો જાણે છે, પણ પહેલાં તો ગોળી અથવા બાણને વારીને ગોળાકારમાં ચક્રાકારમાં ચલાવવાની વિદ્યા જાણીતી હતી. રામચંદ્રજીએ ગોળાકાર ઉભેલા 7 તાડ વૃક્ષોને એક જ બાણે વિંધ્યા હતા. એકલવ્યએ કૂતરાનું મોં બાણથી સીવીને બંધ કરી દીધેલું, છતાં કૂતરાને જરા પણ ઈજા થયેલી નહીં. શબ્દવેદી બાણ ચલાવવાનું જ્ઞાન પૃથ્વીરાજ ચૌહાણ સુધીના લોકોનું હતું. આજે એ વિજ્ઞાનનો લગભગ લોપ થઈ ગયો છે. મશીનની મદદ વિના ચાલતા જે અદ્ભુત દિવ્ય શસ્ત્રોનો ભારતના ઇતિહાસમાં ઉલ્લેખ અને વર્ણનો મળે છે, તે પૈકીનું આગ્નેય શાસ્ત્ર એક ગણાય છે. એનાથી આગ લગાડવામાં આવતી, તેનાથી ભડકા અને વાવાઝોડા પેદા કરવામાં આવતા, વ્યક્તિ પર પ્રયોગ કરીને કોઈનો જીવ સુદ્ધા લેવામાં આવતો, મોટી ભયંકર આગો લગાડવામાં આવતી. આવા પ્રયોગોને તાંત્રિક કારમાં આગ્યો વૈતાર કહેતા. આવો પ્રયોગ ગાયત્રી મંત્ર દ્વારા પણ થઈ શકતો. એનો સંકેત નીચેના ઉલ્લેખમાં જોઈ શકાય છે. ઉલટી રીતે જપવામાં આવતા ગાયત્રી મંત્રને પ્રતિલોમ જપ કહે છે. આને જ આગ્નેયાસ્ત્ર કહે છે. તયાદ ચોદ્ર નયો યોધી હિમ ધીષ્ય વદે મૌ ભષ ભક્ષ્ય રેવી તુમ વિતત્સ્વ વર ભૂમ ભૂમ ઓમ. આ મંત્ર આગ્નેયસ્ત્ર છે. આ વિદ્યાનો થોડો પરિચય આ મુજબ છે. આગ્નેયા વરસ્ય જાનાતિ વિસર્ગ દાનય ધૃતમ યહ મુપાનુ ગુરુણા શિષ્ટસ્તર યાધીનમ જગત્ત્રયમ. જે પુરુષ આ આગ્નેયાસ્ત્ર મારવાની તથા પાછું ખેંચી લેવાની વિધિને જાણે છે અને જેણે આ વિદ્યામાં ગુરુગત જ્ઞાન મેળવ્યું છે, ત્રણેય લોક તેને આધીન વશમાં છે. અગ્નેયાસ્ત્રાધિકારો રથાત્સવિદ્યાન મૃદય યર્તે આગેન્યાસ્ત્રબીતિ પ્રોક્તકમ વિલોમ પઠિતો મનુઃ, અને તે અગ્નિયાસ્ત્રની પ્રયોગ વિધિ કહીએ. અગ્નિયાસ્ત્ર પ્રતિલોમ અને અનુલોમ એમ બે પ્રકારે કહેવાયું છે, બે પ્રકારનું છે. છિદ્ર મેઘનાજૈન હવિષ્યાન ધૃતા નિવિતઈ ચતુશ્ચ તત્કારી સાઢાઢ્યયમ ચતુશતઃ સમન્વિતમ ચતસહસ્રમ જુહાદિચિત્તે હવ્યાવહાને મંડલે સ્વતિભદ્રે ષષ્ટકોણાંતિકી કર્ણકે. દૂધવારી વૃક્ષોની સમધીઓથી તેમજ ઘી મિશ્રિત જવની બનેલી સામગ્રીઓ વડે 4444 આહુતિઓ અગ્નિમાં આપવી અને સર્વતોભદ્રમ યંત્ર બનાવીને તેની અંદર ષષ્ટકોણ યંત્ર બનાવવું. પૂર્વોક્તા એવમ મુત્પાધા મંત્રસ્ય પરિકીર્તિતાઃ પ્રતિલોમં કુર્યાદસ્ય ષડંગાની પ્રકલ્પયેત. પ્રતિલોમ કર્મમાં પહેલાં કહેવામાં આવ્યા પ્રમાણે વૃષ્યાદિ તેમજ ષડ્ગન્યાસ વગેરે પ્રતિલોમ ક્રમે ઉલટા ક્રમે કરવા. વર્ણયાસમ પદન્યાસમ વિદ્યાત પ્રતિલોમત ધ્યાન વેદાન્વી જાનહી યાદ ગુરવાદેશાન ચાન્યથા. વર્ણન્યાસ અક્ષરોનો ન્યાસ, પદન્યાસ શબ્દ દ્વારા કરવામાં આવતો ન્યાસ વગેરે ઉલટા ક્રમે કરવા. ધ્યાનના પ્રકારોની બાબતમાં ગુરુના માર્ગદર્શન પ્રમાણે કરવું અથવા કરવું જ નહીં. પૂર્વજ કલુષિત સ્યાજ જુહૃદય તપૂર્વ સખાય પંચગાત્ર્ય સુપકવેન ચરુણા તસ્ય સિદ્ધયે. આ પહેલાં કયા મુજબ જપ કરવા અને પંચગવ્ય સાથે સારી રીતે તૈયાર થયેલા ચરુ વડે જપની સિદ્ધિને માટે કયા મુજબની સંખ્યામાં આહુતિઓ આપવી. અર્ચનમ પૂર્વવત કુર્યાચ છક્તિનામ પ્રતિલોમતઃ સર્વત્ર દૈશિકઃ કુર્યાત ગાયત્રાચ્યા જિષ્ઠ ગુણઃ જપમ. ઉલટા ક્રમથી શક્તિઓનું પૂજન પહેલાંની માફક કરવું અને બધી જ વખતે ગાયત્રીનો જપ બમણી સંખ્યામાં કરવો. ક્રૂર કર્માણી કુર્વતઃ પ્રતિલોમ વિધાનતઃ શાંતિકમ પૌષ્ટિકમ કર્મ કર્તવ્યમ નુતોમત. આ પ્રતિલોમ જપ વગેરે વિધાન ક્રૂર કાર્યની સિદ્ધિ માટે કરવું અને શાંતિમય તેમજ પુષ્ટિદાયક કાર્યોની સિદ્ધિ માટે અનુલોમ પદ્ધતિએ સીધા ક્રમે જપ વગેરે કરવા. વિલોમ કાલે પ્રજ્યેપેદ દ્રષ્ટૌ પાદાંતુ પ્રતિલોમતઃ શોધિરૌ જાયતે પશ્ચાત મંત્રે અપ વિધાનુ મુના. વિલોમ પ્રતિલોમના પ્રયોગ વખતે મંત્રના આઠે પદોને પ્રતિલોમ ક્રમથી ઉલટા ક્રમથી જપવા અને અનુલોમ કર્મમાં અનુલોમ ક્રમથી સીધા ક્રમથી આઠે પદોનો જપ કરવો. મંત્ર જપવાથી મનની અસ્થિરતા વગેરે દોષો નષ્ટ થઈ જાય છે. આ બતાવેલી વિધિ તો સંકેત માત્ર છે, એની પાછળ એક વિશાળ કર્મકાંડ અને ગુપ્ત સાધનાની વિધિ રહેલી છે. એ બધાનું રહસ્ય ગુપ્ત રાખવામાં આવ્યું છે, કારણ કે બધી વાતોનો પ્રચાર અને પ્રકાશન સર્વસાધારણ માટે નિષિદ્ધ ગણવામાં આવ્યો છે. મારણ પ્રયોગ તંત્ર ગ્રંથોમાં મારણ, મોહન, ઉચ્ચાટન વગેરેનો કેટલાય પ્રયોગો મળે છે. શત્રુનો નાશ કરવા માટે મારણ પ્રયોગોનો ઉપયોગ થાય છે. મારણ અનેક પ્રકારનું હોય છે. એક મારણ પ્રયોગ એવો હોય છે કે જેનાથી તુરત જ શત્રુનું મૃત્યુ થાય છે. આવા પ્રયોગોમાં ઘાત અથવા કૃત્યા જાણીતી પ્રયોગ પદ્ધતિ છે. આ શક્તિશાળી પ્રયોગ અગ્નયસ્ત્ર છે. આ પ્રયોગમાં કંઈ સ્પષ્ટ રીતે દેખાતું નથી, છતાં પણ બંદૂકની ગોળીની માફક બરાબર નિશાન પર જ આ ક્રિયા પહોંચી જાય છે અને શત્રુને પાડી દે છે. બીજા પ્રકારના મારણો છે. આવા મંદ મારણોની ક્રિયાથી કોઈ વ્યક્તિને રોગ લાગુ પડી જાય છે. તે રોગીને તાવ, ઝાડા, વેદન, લકવા, ગાંઠપણ કે મતિભ્રમ જેવા રોગો લાગુ પડે છે. આ રોગોના આક્રમણ કોલેરા કે પ્લેગ જેવો રોગોના જંતુઓથી થતા આક્રમણ જેવા જ હોય છે. આ પ્રકારના પ્રયોગો નૈતિક દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં એ જુદી વાત છે, પણ એટલું તો નક્કી છે કે આ બધું અસંભવ નથી, નિશ્ચિત રીતે સંભવિત છે, શક્ય છે. જે ઝેર આપીને કે શસ્ત્ર મારીને કોઈ માણસને મારી શકાય છે, એ જ પ્રમાણે એવા અદૃશ્ય સાધનો દ્વારા પ્રકૃતિના ઘાતક પરમાણુઓ ખેંચાઈ આવીને ચોક્કસ વ્યક્તિ તરફ દોડીને આક્રમણ કરે છે અને તે વ્યક્તિ ઉપર ભયંકર રીતે ચડી બેસે છે અને તેને કાબૂમાં લઈને તેના પ્રાણને સંકટમાં મૂકી દે છે. આ રીતે કુદરતની અંદર ભ્રમણ કરી રહેલા કોઈ ખાસ રોગના કીટાણુઓને કોઈ ખાસ વ્યક્તિ તરફ પ્રેરિત કરીને તે રોગનો તેને શિકાર બનાવી શકાય છે. મૃત્યુ કિરણ આજના યુગની એવી જ એક શોધ છે. કોઈ પ્રાણી ઉપર એ કિરણો નાખવામાં આવે તો તેનું મૃત્યુ નિપજે છે. પ્રત્યક્ષ રીતે જોતા તે પ્રાણીના શરીર પર કોઈ સ્પષ્ટ ઘા વગેરે જણાતું નથી, પણ અદૃશ્ય માર્ગે થઈને તે કીટાણુઓ તેની અંદરના અવયવો પર સૂક્ષ્મ રીતે પ્રહાર કરીને તેનું મરણ નિપજાવે છે. જો એ આઘાત હરવો હોય તો તેનાથી મોત તો ન આવે, પણ તેને મૃત્યુ જેવું જ કષ્ટ આપી શકે અને તેને રીબાવી રીબાવીને મારી નાખવાથી શક્તિવાળા રોગ તો જરૂર પેદા થાય. સાપ આપ્યાની વિદ્યા પ્રાચીન સમયમાં અનેક લોકોને આવડતી. જેને સાપ મળતો તેનું ભારે અહિત થતું. સાપ આપનાર વ્યક્તિ પોતાની આત્મિક શક્તિઓને એકઠી કરીને એક ખાસ પ્રકારની ક્રિયા દ્વારા જેના પર તેનો પ્રહાર કરતી તેનું તેની ઈચ્છા મુજબ અનિષ્ટ થઈ શકતું. તાંત્રિક અભિચારો દ્વારા પણ આ રીતની નુકસાન પહોંચાડી શકાય છે, પરંતુ એ ધ્યાનમાં રાખવા જેવું છે કે આવા પ્રયોગો કરનારની પોતાની શક્તિ પણ પુષ્કળ પ્રમાણમાં નષ્ટ થઈ જાય છે. જેમ સાપ કોઈને દંશ દીધા પછી એકદમ મૂર્છિત જેવો અને અશક્ત બની જાય છે, તેવી જ રીતે મારણ, ઉચ્ચાટન વગેરેના અભિચાર કરનાર વ્યક્તિની શક્તિઓ પણ સારા પ્રમાણમાં ખર્ચાઈ ગયેલી શક્તિઓ પાછી મેળવવા તેને અતિશય પરિશ્રમ કરવો પડે છે. જેમ મંત્ર વડે બીજાઓના મારણ, મોહન, ઉચ્ચાટન વગેરે અનિષ્ટ થઈ શકે છે, એ જ રીતે કોઈ કુશળ તાંત્રિક આવા અભિચારોને રોકીને નિષ્ફળ પણ બનાવી શકે છે અને એ ક્રિયા એટલે સુધી પણ સફળ થઈ શકે કે એવો પ્રયોગ કરનારને જ તે બક્ષી લે છે. દ્રાત, કૃત્યા, ચોકી વગેરે ક્રિયાઓને કોઈ સામો તાંત્રિક પાછી ફેંકે તો તેના મૂળ સાધક પર આફતોનો પહાડ પણ તૂટી જ પડે, એ અચૂક સમજવું. ઉપરના અનિષ્ટકારી પ્રયોગ તંત્ર વિદ્યા દ્વારા થઈ શકે છે, પરંતુ નીતિ, ધર્મ, માનવતા અને ઈશ્વરની વ્યવસ્થા સ્થિરતા સાચવી રાખવાની દ્રષ્ટિએ આવા પ્રયોગો કરવા ખૂબ જ અયોગ્ય અને અનિચ્છનીય છે. જો આવી ગુપ્ત હત્યાઓની હારમાળા ચાલુ થઈ જાય તો તો તેના દ્વારા લોક વ્યવસ્થામાં કે અવ્યવસ્થા ઊભી થાય અને પરસ્પરની સદભાવનાઓ અને વિશ્વાસ નષ્ટ થઈ જાય. દરેક માણસ બીજાને શંકા સંશય અને અવિશ્વાસની નજરે જોવા લાગે. આથી તંત્ર વિદ્યાના ભારતીય વિદ્વાનોએ આ ક્રિયાઓને નિષિદ્ધ જાહેર કરીને એ બધા વિધિ વિધાનોને ગુપ્ત રાખ્યા છે. આજે અણુબોમ્બ બનાવવાના સૂત્રો ખૂબ સાવધાનીથી ગુપ્ત રાખવામાં આવે છે, જેથી કરીને તે બનાવવાનું જ્ઞાન સર્વસુલભ જ બની જાય તો તેનો દુરુપયોગ થતો અટકે. એ જ રીતે આ અભિચારોની વિદ્યાને પણ તદ્દન ગુપ્ત રાખવાનો નિયમ રાખવામાં આવ્યો છે. શારદા તિલક તંત્રના ગાયત્રી પટલમાં આવા પ્રકારના અભિચારોનું વર્ણન કરવામાં આવ્યું છે. એ વર્ણનોમાં સાંકેતિક રીતે એ વિસ્તૃત ક્રિયાપદ્ધતિઓનો અલ્પ પ્રમાણમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. એ નિર્દેશો બિલકુલ અધૂરા અને અસંબંધ છે, છતાં પણ એ સૂત્રને આધારે એ જાણી શકાય છે કે કાર્યને પૂરું કરવા માટે કેવા પ્રકારનો આધાર લેવો જોઈએ અને એમાં કઈ વસ્તુઓ મુખ્ય રીતે જરૂરી ગણાય. આમ એ નિર્દેશો દ્વારા આ માર્ગે ચાલનારને કોઈને કોઈ પ્રકારે એ ગુપ્ત રહસ્યનું જ્ઞાન મોડું વહેલું પણ થઈ જ શકવાનું. અહીં શારદા તિલક તંત્રમાંથી કેટલાક એવા અભિચાર સૂત્રો આપવામાં આવ્યા છે. એ દ્વારા આપણે એ વાત જરૂરી જાણી શકીએ કે ગાયત્રી દ્વારા જેમ સાત્વિક લાભ મેળવી શકાય છે તેમ તામસિક કાર્યો પણ થઈ શકે છે. વળી એ દ્વારા કેટલાક વિધિ વિધાનો પર પ્રકાશ પણ પડે છે, પરંતુ આવા પ્રકારના અભિચારોનો પ્રયોગ તો કોઈ પણ રીતે ઉચિત ન જ ગણી શકાય. આથી આ પ્રયોગોનો ગુપ્ત જ રાખવામાં આવ્યા છે. અહીં કેટલીક એવી સાંકેતિક વિધિઓ અંગેના શ્લોકો આપવામાં આવે છે. દંતુર વિષ વૃક્ષા અર્ક ભૂરહો તથાન સમિદ વરાન રાજી પહેલેન સલીતાન પૃથક સપ્તસહ સત્રક જુહુપાતસયુતો મંત્રો રિપુર્ય મપુરમ વ્રજેત. ધંતુરો વિષવૃક્ષના બીજ તથા રાયના તેલમાં બોરેલી ઉત્તમ સમિદાઓ વડે જુદી જુદી 7000 આહુતિઓ જીતેન્દ્રિય બનીને આપે તો તેનો શત્રુ યમપુરીમાં પહોંચી જાય. સપ્તરાષ્ટ્ર પ્રજુહયાત સર્પસ્નેહા બિષ્ટિતય આદ્રવસ્ત્રો વૃષ્ટિકાલે મરીચૈર મનુના મુના 7 રાત્રિઓ સુધી સરસ્વના તેલમાં બોરેલા મરી દ્વારા હવન કરવો અને પ્રયોગ વર્ષા ઋતુમાં ભીના વસ્ત્ર પહેરીને કરવો. નિગૃહ્યતે જ્વરે અણારી પ્રલયાગ્નિ સમેન સહ તાલપત્રે સમાલિખ્ય શત્રુનામ યથાવિધિ અગ્નિયાસ્ત્રેણ શ્વેષ્ટય કુંડ મધ્યે નિખન્યતે જુહુયાન મરીય ક્રુદ્ધો જ્વરાક્રંત સ જાયતે. આમ કરવાથી શત્રુ પ્રલયકારના જેવા ભયંકર તાવથી પટકાય છે. તારના પાંદડા પર વિધિપૂર્વક શત્રુનું નામ લખી તેને અગ્નિયાસ્ત્રથી અભિમંત્રિત કરી કુંડના મધ્યમ ભાગમાં દાટી દઈ અને ગુસ્સે થઈને મરીનો હોમ કરવામાં આવે તો જરૂર દુશ્મન ભારે જ્વરની યુક્ત બને છે. તથા દાય ક્ષીતે તોય શીતલે સર્વશોભવેત મિષ્ટા માર્ગ બીજાની મરીચમ મધુસયુત્તમ અત્યુષણ લવણે યોએ નિક્ષિપ્સ કવાથી એતત वृक्ष वृक्ष प्रतिकृते हृदये वदने नसी। પછી તે પાંદડાને કુંડમાંથી બહાર કાઢીને તેને ઠંડા જળમાં નાખવું અને અપ્પા માર્ગના બીજને વાટી મધમાં બોરેલા મરીને મીઠાના પાણીમાં નાખી અગ્નિ પર મૂકી કાઠો બનાવવો। પછી વૃક્ષના વૃક્ષથી વિશ્વવૃક્ષથી બનાવેલી આકૃતિના હૃદય મોં અને નાક બનાવવા તથા તેમાં કિંચિત કી ચિત્તિક્ષેપે તોયે દ્રવ્યા નચાશય તથા આગેને મુચ્યવરમ મંત્રા સાચિરાજ જ્વરિતો ભવેત। થોડું પાણી રેડતા જવું અને મંત્ર ભણતા ભણતા કરછી હલાવ્યા કરવી, તેમ કરવાથી શત્રુને અવશ્ય તાવ લાગુ પડી જશે। ત્વથી તે ભસસી ત્વાં ક્ષિપ્તવા અન્ય શત્રુન યતંતઃ તીક્ષણ સ્નેન સલિપ્તા રાત્રો પ્રતિકૃતિ નિશી તાપ પેદે દીતે બ્રહ્મ પ્રતિલોમ મનુ જપત જ્વરેણ બાધ્યતે સગો હામાશ્ય મૃતિ ભવેત। કવાથ કાઠો બની ગયા પછી તેને પાણીમાં નાખીને ખાંડવો। પછી રાત્રિના સમયે શત્રુની પ્રકૃતિને આકૃતિને તીક્ષ્ણ તેલ ચોપડવું અને પ્રતિલોમ મંત્ર ભણતા ભણતા તેને સરકતા અગ્નિમાં તપાવવી। આમ કર્યાથી શત્રુ જલ્દી તાવથી પટકાય છે અને હોમ કરવાથી જલ્દી તે મૃત્યુ પામે છે। સામુદ્ર સલીલે હિંગુ બીજ જોર કલીલિતે કવાર્થતેન પુતાલિકા નક્ષત્ર તરુ નિર્મિતામ અગોવક્ત્રામ બિની ક્ષય યસ્ત્યા વિષદુમશ્ય વૈ તચ્છિસુ સ્ફુટેન કુર્વન જપેન મંત્ર વિલોમતઃ। મીઠું નાખેલા સમુદ્રના પાણીમાં હિંગ અને જીરું મેળવીને તેનો કાઠો બનાવીને તેની મૂર્તિ બનાવવી। પછી તેને ઊંધે માથે પૃથ્વી પર નાખીને વિષવૃક્ષની લાકડી વડે મંત્ર ભણતા ભણતા તેનું માથું ફોડવું। સપ્તાહાન મરણમ યાતિ શત્રુજવ રવિ મોહિત આદિત્ય રથના ગેન્દ્ર ગ્રસ્તાદ્રા તી દ્રિશાહુતમ। આ પ્રમાણે કરવાથી શત્રુ તાવમાં પટકાઈ જાય છે અને એક અઠવાડિયામાં તેનું મૃત્યુ થાય છે। તેના પગમાં સર્પદંશ દે છે। તતૈલેન સુલિપ્તાંગમ દગ્ધમ રક્તક મરીચિભિ અદામુખમ નિજરીપુમ દગ્ધવા કવ્યથિત વારિણા તપ્યે દદા ભાનુ માલોક્ય શત્રુ મૃત્યુ મુખે ભવેત। બીજી વિધિ એ છે કે મૂર્તિને તેલ ચોપડીને મરીની સાથે બોરીને તેનું મુખ નીચેની તરફ રાખી ગરમ પાણીથી સૂર્યનું તર્પણ કરવું। એમ કરવાથી શત્રુ જલ્દી જ મરણ પામશે। પ્રાંગણે ધણી ડલમ કુશવા સુગંધી કુસુમા દૈદી ભીહી દેવીય ભયંતિત્યમ પ્રાગુપ્તેને વર્તમના આહારે દ્રાત્વિષુ બલિચરુણા સર્વસિદ્ધયા ભૂતરોગ ભય દ્રોહા નશ્યંતિ ના અત્ર સંશયઃ. આંગણામાં વેદી બનાવીને સુગંધી પુષ્પ વગેરે દ્વારા વિધિપૂર્વક રોજ દેવીની પૂજા કરવી અને રાત્રે બધી સિદ્ધિઓને આપનાર ચરુનું બલિદાન દેવું, આમ કરવાથી રોગ ભય દ્રોહ તથા ભૂત વગેરેનો ભય નિસંશય દૂર થઈ જાય છે. યથાવદગીસી પ્રારાધ્ય ગંધૈ પુષ્પૈ મનોરમે સ્થિત્વા તથસ્થ કૃતામંત્રી જપેન મંત્ર મનનધ્યેદ્ધિ. મનોહર સુગંધવાળા પુષ્પ વડે અગ્નિની પૂજા કરીને તેની સમક્ષ અનન્ય ભાવથી મંત્રના જપ કરવા. જપોન્નમ સર્વ મધ્યે શ્યાનત્નાત્ર કાર્યા વિચારણા લવણૈ મધુરાસિક તૈજુ હયાત્પસી મોન્નુક મુખ. આ જપની બધી જ સિદ્ધિઓને આપવા વારા છે, આ બાબતમાં જરાય સંશય રાખવો નહીં. પશ્ચિમ તરફ મોં રાખીને મીઠાઈ તથા મીઠાવાળા પદાર્થોને હવન કરવો. મંત્રાર્થ સખ્યાયા મંત્રી રિપુમાત્મા વસમ નયેત શાલિન્દ્ર પ્રક્ષાલ્ય સસોદ્ય શુદ્ધ શુદ્ધન કુર્વોત તતુહુતાન. જપિત્વા પંચગભ્યેશુ સંસ્કૃતે હવ્યાવહને સપચેજ પંદમંત્ર ચ શોધ્યે દ્રન્ય પુનઃ સુધી. 44,000 જપ કર્યાથી જપનાર વ્યક્તિ પોતાના શત્રુને પોતાના વશમાં કરી લે છે. સાઠીના ચોખાને ધોઈને શુદ્ધ કરી પછી તે શુદ્ધ કરેલા ચોખાને પંચગવ્યમાં શુદ્ધ કરીને ફરી પાછા વિદ્વાન પુરુષે જપ કરવા. અજઈત્વા પિરાદાર્ધો દેવી મગ્નૌ યથાપુરા જુહુયાવ્ય ઋણાને સાજેનાષ્ટ પત્રકમ. ફરી પછી દેવની પૂજા પહેલાંની જેમ જ કરવી અને ઘીથી મેળવીને આ ચરુ દ્વારા 8,000 આહુતિઓ આપવી. પાત્રે સંપાતનમ કુર્વન સાધ્યમ તત્રાએ સુધી શેષતમ નિખને દ્વાર સંપાત પ્રાગણંતરે. પછીથી કોઈ મિષ્ટાન પાત્રમાં ભૂંજી તેનું ભક્ષણ કરવું અને બાકીનું આંગણમાં દાટી દેવું અથવા દરવાજા આગળ ફેંકી દેવું. કૃત્યારોગા વિનશ્યંતી સહ ભૂતગૃહમયી પરૈરૃત પાદિતા કૃત્યા પુનસ્તાનેવ ભક્ષ્યેત. કૃત્યાથી ઉત્પન્ન થયેલા રોગ ભૂગૃહોની સાથે જ નષ્ટ થઈ જાય છે. બીજાઓ દ્વારા ફેંકવામાં આવેલી કૃત્યા તે ફેંકનારને જ નષ્ટ કરી નાખે છે. 24 ગાયત્રી. ગાયત્રીના 24 અક્ષરો ખરેખર 24 બીજ શક્તિઓ છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ એ 5 તત્વો તો મુખ્ય છે જ, પરંતુ એ સિવાયના બીજા 24 તત્વોનું વર્ણન સાંખ્ય દર્શનમાં આવ્યું છે. આ સૃષ્ટિના 24 તત્વોને ગોઠવીને જે સૂક્ષ્મ આધ્યાત્મિક શક્તિ પ્રગટાવવામાં આવી છે તેનું જ નામ ગાયત્રી છે. ગાયત્રીના 24 અક્ષરો 24 માતૃકાઓની મહાશક્તિઓના પ્રતીક છે. એ બધાની ગૂંથણી એવા વૈજ્ઞાનિક ક્રમમાં થઈ છે કે આ મહામંત્રનો ફક્ત ઉચ્ચાર કરવાથી શરીરના જુદા જુદા ભાગોમાં રહેલી 24 મહાન શક્તિઓ જાગૃત થાય છે. માર્કંડેય પુરાણમાં શક્તિના અવતારની કથા આ પ્રમાણે છે. બધા જ દેવતાઓએ પોતપોતાનું તેજ એકત્ર કર્યું અને તે એકત્રિત તેજ સમૂહ શક્તિદેવીના રૂપે પ્રગટ થયું. સૃષ્ટિના નિર્માણ, પોષણ અને નાશના મૂળ કારણરૂપ શક્તિઓને જ દેવતા કહેવામાં આવે છે. રસાયણ શાસ્ત્રનો નિયમ છે કે ક્રિયાશીલ પદાર્થોને ભેગા કરવાથી નવા પદાર્થોનું નિર્માણ થાય છે. રજ અને વીર્યના સજીવ પરમાણુ જ્યારે ભેગા થાય છે ત્યારે એક જીવતા જાગતા ગર્ભનો જન્મ થાય છે. ગંધક અને પારો મળતા કાજરી બની જાય છે. દૂધ અને ખટાશ ભેગા થતાં દહીં બની જાય છે. ઋણ અને ધન પરમાણુઓ ભેગા થતાં વીજળીનો શક્તિશાળી પ્રવાહ તૈયાર થાય છે. 24 સૂક્ષ્મ તત્વોના સૂક્ષ્મ શક્તિઓના સંમેલનથી એક એવો અદ્ભુત વિદ્યુત પ્રવાહ પેદા થાય છે કે જેની શક્તિનું વર્ણન કરવું પણ અઘરું છે. માર્કેન્ડેય પુરાણનો શક્તિ અવતાર અને તેની આશ્ચર્યજનક કાર્યશક્તિ આ તથ્યને જ સમજાવે છે. એક ખાસ પહાડી પ્રદેશની જમીન, ત્યાંની હવા, ત્યાંની વનસ્પતિઓ વગેરેના રાસાયણિક મિશ્રણને લીધે ગંગોત્રીમાંથી વહેતા જળ પ્રવાહનું જળ અદ્ભુત ગુણો ધરાવે છે. આ જ રીતે 24 અક્ષરો ઉપયોગી તત્વોનું સંમિશ્રણ થતાં અંતરિક્ષ આકાશમાંથી એક પ્રકાશમય સૂક્ષ્મ નદી નીકળી. આ આધ્યાત્મિક ગંગાનું નામ ગાયત્રી રાખવામાં આવ્યું. જેમ ગંગા નદીમાં સ્નાન કરવાથી શારીરિક અને માનસિક સ્વસ્થતા મળે છે, એ જ રીતે આકાશમાં વહેલી એ વીજળીમય ગાયત્રી શક્તિની સમીપતાથી આંતરિક અને બાહ્ય બળ તથા વૈભવ પ્રાપ્ત થાય છે. સૃષ્ટિના ઉત્પાદક તત્વો ચેતનહીન ગણાય છે. આ અચેતનતા તેનું સ્થૂળ રૂપ છે, પરંતુ એ અચેતનતાની પાછળ પણ એક પ્રેરણા કામ કરે છે. કારણ કે પ્રેરણા વિના કોઈ પણ અચેતન વસ્તુ કામ કરી શકતી જ નથી. રેલગાડી, મોટર, વહાણ, તાર, બોમ્બ, તોપ વગેરે ચલાવનાર કોઈને કોઈ તો હોય જ છે. આ બધા આટલા શક્તિશાળી હોવા છતાં પોતાની મેરે કશું કામ કરી શકતા નથી. આ યંત્રો ચલાવવા માટે કોઈ ચૈતન્યમય પ્રાણીની આવશ્યકતા હોય છે. એ જ પ્રમાણે તત્વોને ક્રિયાશીલ રાખવા માટે તેમની પાછળ કોઈ ચૈતન્ય શક્તિની જરૂરિયાત હોય છે. આધ્યાત્મિક વિદ્યાના ભારતીય વૈજ્ઞાનિકો સદા એમ માનતા હોય છે કે દરેક તત્વની પાછળ એક ચૈતન્ય શક્તિ એક પ્રેરક સત્તા તરીકે કાર્ય કર્યા જ કરે છે. એ પ્રેરક શક્તિ સાથે સંબંધ બાંધીને એ પદાર્થોનો લાભ લઈ શકાય છે, કારણ કે એ પદાર્થો પર એ શક્તિની જ સત્તા ચાલે છે. આ પ્રેરક શક્તિઓને ભારતના આધ્યાત્મિક વૈજ્ઞાનિકો દેવતા કહે છે. પૃથ્વી, વાયુ, અગ્નિ, તેજ તેમજ જળ વગેરેની પૂજા માટેની વેદોક્ત અને પુરાણોક્ત ક્રિયાઓ જાણીતી છે. શું આ પૃથ્વી, અગ્નિ વગેરેની પૂજા તો લોઢું, લાકડું, આગ, પાણી કે હવાની પૂજા છે? શું આપણા ઋષિ મુનિઓ એટલા બધા અજ્ઞાન હતા કે તેમને એટલી એ સમજણ ન પડી કે આ બધી નિર્જીવ વસ્તુઓની પૂજાથી કંઈ લાભ થવાની શક્યતા નથી? એ રીતે વિચાર કરીએ તે બરાબર નથી. ભારતીય વૈજ્ઞાનિકોએ ખૂબ ઊંચા પ્રકારની શોધ કરેલી. આજના ભૌતિક વૈજ્ઞાનિકો જ્યાં પોતાની વિજ્ઞાનનો અંત આવી જતો માને છે ત્યાંથી ભારતીય ઋષિમુનિઓની શોધો શરૂ થાય છે. એ મહાપુરુષોને આપણે માટી અને પથ્થરની પૂજા કરનાર મૂર્ખ જેવા ગણવાની ભૂલ ન કરવી જોઈએ. ખરી વાત તો એ છે કે એક જાતના ગુણ, શક્તિ, સ્વભાવ અને પ્રવૃત્તિના પરમાણુઓનો સમૂહ જુદા જુદા તત્વોમાં હોય છે અને તત્વો પાછળ એક અવલૌકિક પ્રેરક શક્તિ કામ કરી રહી હોય છે. આ શક્તિને આપણે ઈશ્વરીય વ્યવસ્થા કહીએ છીએ. આ પ્રેરક, નિયામક, ઉત્પાદક, સંચાલક અને સંહારક સત્તા પોતાના ક્ષેત્રની સ્વતંત્રતા માલિક હોય છે. એની સત્તા પોતાના ક્ષેત્રમાં અબાધિત હોય છે. એ સત્તાનું નામ દેવતા અથવા દેવ છે. આવા અનેક દેવતાઓ જાણીતા છે. આ દેવતાઓની પોતપોતાની ખાસ કાર્ય પદ્ધતિ હોય છે, દરેકની ખાસ મર્યાદા પણ હોય છે, જ્યાં એમને લાગતા પદાર્થો અને પરમાણુઓ સંબંધી ક્રિયાઓ હોય છે ત્યાં તે બધાને લગતા ગુણ સ્વભાવ અને શક્તિઓ પણ હોય છે. આ દેવતાઓના ગુણ અને સ્વભાવ વિશિષ્ટ હોય છે. ઉપાસના દ્વારા જે દેવતા સાથે સંબંધ સ્થાપિત કરવામાં આવે છે તે દેવતાના ગુણો અને સ્વભાવ સાથે પણ આપણો સંબંધ બંધાય છે. દરેક દેવનો ઉપાસક પોતાના ઈષ્ટદેવના જેવા ગુણ અને સ્વભાવવાળો બને છે. વળી એ ઈષ્ટદેવતાનું આધિપત્ય જે પદાર્થો ઉપર હોય છે એ પણ ઉપાસકને કોઈને કોઈ રીતે વિશેષ પ્રમાણમાં મળતા હોય છે. આ દેવતાની શક્તિઓ સુધી પહોંચવાને માટે, તેમને પકડીને તેમની સાથે સંબંધ બાંધવાને માટે સાધના શાસ્ત્રના આચાર્યોએ સમાધિ અવસ્થામાં પોતાની ચેતના શક્તિને અંતરિક્ષમાં પહોંચાડેલી. એમની એ ચેતના શક્તિએ ખાસ પ્રકારની દેવતા શક્તિઓ સાથે સંબંધ બાંધતા જે અનુભવો કર્યા, એ અનુભવોને યોગીએ પુરુષોએ દેવતાનું સ્વરૂપ આપ્યું. માણસના મગજની રચના ઈશ્વરે એવી કરી છે કે કોઈ પણ વાત તેમાં આવે કે કોઈ વિચાર તેની સાથે અથડાય કે તરત જ તે વિશેના એક ખાસ સ્વરૂપની છબી તેમાં અંકિત થઈ જાય છે. કોઈ વસ્તુ સાકાર હોય કે નિરાકાર હોય પણ મગજ વડે તેની બાબતમાં કોઈ વિચાર કરવાનો પ્રસંગ આવે કે તરત જ તેના વિશેની એક નિશ્ચિત આકૃતિ મગજમાં ઊભી થઈ જ જાય છે. આવી આકૃતિની ધારણા કર્યા વિના મગજ પોતાનું કામ આગળ ચલાવી શકે જ નહીં, અર્થાત તે વિશે આગળ વિચાર જ કરી શકે નહીં. સાકાર વસ્તુઓને જોઈને અથવા તેમને વિશે કંઈક સાંભળીને તેમની એક મૂર્તિ મગજમાં અંકાઈ જાય છે. એવી જ રીતે નિરાકાર વસ્તુઓના આકાર પણ મગજમાં કલ્પના દ્વારા ઘડાય છે. આ કલ્પનાને પણ ખાસ પ્રકારનો આધાર તો હોય છે જ. દેવતાઓની આકૃતિઓ નક્કી કરવાનું કાર્ય યોગશાસ્ત્રના આચાર્યોએ કર્યું છે. તેમની ચેતના શક્તિએ આંતરિક્ષમાં એ અવલૌકિક શક્તિઓ સાથે જે સંબંધ બાંધ્યા તેને આધારે તેમના મગજમાં તે શક્તિઓની દેવતારૂપી મૂર્તિઓએ ચોક્કસ આકારો ધારણ કર્યા. એવા આકારોથી જ જુદા જુદા દેવોની પ્રતિમાઓ અને મૂર્તિઓ ઘડાઈ અને પ્રસિદ્ધ થઈ. આ દેવરૂપ દેવમૂર્તિ એક માધ્યમ છે, એને આધારે આપણે એ દેવશક્તિ સાથે સંબંધ બાંધી શકીએ. એ દેવશક્તિઓની સાથે સંબંધ બંધાતા જ જે ચિત્ર આપણા મનમાં આવે છે તે જ ચિત્રને જો આપણે પહેલેથી મનમાં સ્થિર કરીએ તો એ દેવશક્તિ સાથે આપણો સંબંધ બાંધવાનું આપણું કાર્ય સરળ અને સુગમ બને. આથી જ આ બાબતમાં દેવતાનું ધ્યાન કરવાની વિધિ અગત્યની ગણાય છે. આથી આચાર્યોએ પોતાની સાધનાઓના અનુભવોને આધારે દરેક દેવતાનું રૂપ આકાર નક્કી કર્યું છે. વળી આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આ દેવતા એ કોઈ સ્વતંત્ર સત્તા હોતી નથી. એક જ સર્વેશ્વર ઈશ્વરની ભિન્ન ભિન્ન શક્તિઓને જ દેવતા કહેવામાં આવે છે. જેમ સૂર્યના જુદા જુદા ગુણોવાળા કિરણોના અલ્ટ્રાવાયોલેટ આલ્ફા પારદર્શક મૃત્યુ કિરણ જેવા જુદા જુદા નામ પાડવામાં આવ્યા છે, તે જ પ્રમાણે પરમેશ્વરની જુદી જુદી શક્તિઓને જુદા જુદા દેવતા અથવા દેવ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યના જુદા જુદા સમયના કિરણોના ગુણ જુદા જુદા છે. વળી બધી ઋતુઓ પ્રમાણે આ સૂર્ય કિરણોના ગુણો બદલાતા રહે છે. આ સૂર્ય એક હોવા છતાં તેના કિરણો પ્રદેશ કાળ અને ઋતુને કારણે જુદા જુદા ગુણવાળા બની જાય છે. એ જ રીતે ઈશ્વરની શક્તિઓના ભેદો હોવાને કારણે તે બધાને જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. ગાયત્રીમાં 24 શક્તિઓ ગૂંથાયેલી છે. સામાન્ય રીતે તો ગાયત્રીની ઉપાસના કરવાથી એ 24 શક્તિઓનો લાભ યોગ્ય પ્રમાણમાં મળે છે. દૂધમાં બધા જ પોષક તત્વો હોય છે. દૂધ પીનારને એ બધા તત્વોનો લાભ મળે છે, પરંતુ કોઈને કોઈ ખાસ તત્વની જરૂરિયાત હોય તો તેની ખાસ એક ભાગનું જ સેવન કરે છે. કોઈ વ્યક્તિના શરીરમાં દૂધના ચિકાસવાળા તત્વની ખામી હોય તો તેમાંથી ઘી બનાવીને તેનો ઉપયોગ કરે છે. કોઈને માટે છાશ આવશ્યક હોય તો તે દૂધની છાશ બનાવીને તેનો ઉપયોગ કરે છે અને તે સિવાયના બીજા તત્વોને છોડી દે છે. કેટલાક રોગીઓને દૂધ ફાડી નાખીને તેનું માત્ર પાણી જ આપવામાં આવે છે. એ જ રીતે કોઈ ખાસ વ્યક્તિને ગાયત્રીમાં રહેલી કોઈ ખાસ શક્તિની આવશ્યકતા હોય તો માત્ર તેની જ આરાધના કરે છે. માણસ તેની મુખ્ય જરૂરિયાતની વસ્તુને માટે વિશેષ પરિશ્રમ કરે છે. એ દ્રષ્ટિએ વિશેષ પ્રકારનો ભાવ મેળવવાની દ્રષ્ટિએ જુદી જુદી સાધના પદ્ધતિઓ તૈયાર કરવામાં આવી છે. આ જુદી જુદી પદ્ધતિઓ 24 પ્રકારની છે. તે 24 ગાયત્રી સાધનાઓ તરીકે જાણીતી છે. ગાયત્રીના મંત્રગ્રંથોમાં 24 દેવતાઓની 24 ગાયત્રી આપવામાં આવી છે. એ દરેકની ટૂંકી સાધના પદ્ધતિ પણ છે. એ બધી જ સાધનાઓ વિશે સૂક્ષ્મ રીતે વિચાર કરતા એમ સ્પષ્ટ થાય છે કે જુદી જુદી કામનાઓ ઈચ્છાઓને પ્રાપ્ત કરવા માટે સૃષ્ટિના મુખ્ય 24 તત્વોની પ્રેરક શક્તિઓનો લાભ લેવા માટેની જ એ ઉપાસના પદ્ધતિઓ છે. ભારતીય યોગ વિજ્ઞાનની કાર્ય પદ્ધતિ નિરાળી છે. આધુનિક ભૌતિક વિજ્ઞાનની પદ્ધતિઓ કરતાં તે જુદી છે. એમાં તત્વો અને પરમાણુઓમાં કશો પ્રત્યક્ષ ઉહાપો દેખાતો નથી. આધુનિક વૈજ્ઞાનિકો કોઈ કાર્યમાં સફળતા મેળવવા જુદા જુદા તત્વો અને પરમાણુઓને પોતાને કબજે કરે છે, એમની પકડ પકડે છે અને એ માટે તમને પુષ્કળ પરિશ્રમ કરવો પડે છે. વળી એ માટે ખૂબ ખર્ચાળ મશીનો બનાવવા પડે છે. એ મશીનો વારંવાર તૂટી ફૂટી જાય એવા હોવાથી તેમના કાર્યમાં વારંવાર વિશેષ ખર્ચ અને શ્રમની જરૂર પડતી હોય છે. યોગ વિજ્ઞાન આના કરતાં ઊંચી કોટીએ કામ કરે છે. તે તો એ તત્વ અને પરમાણુઓ પર સત્તા ધરાવનાર તેની પ્રેરક અને ચૈતન્ય દેવશક્તિને પકડે છે અને એના દ્વારા પોતાની ઈચ્છા પૂરી કરે છે. આ પકડ માટે તેને કિંમતી મશીનોની જરૂર પડતી નથી. તે તો આ માનવ શરીર, મગજ અને અંતઃકરણના અદ્ભુત અલૌકિક અને અસામાન્ય તથા શક્તિશાળી મશીનનો ઉપયોગ કરે છે. ઈશ્વરે મનુષ્ય શરીર રૂપી મશીનને એવું અદ્ભુત બનાવ્યું છે કે એવું મશીન કોઈ વૈજ્ઞાનિક બનાવી શક્યો નથી કે ભવિષ્યમાં કદાચ એવું બનાવી શકાય પણ નહીં. આ શરીરરૂપી મશીનમાં અનેક શક્તિઓ પડેલી છે. બધી જ યોનિમાં આ મશીન કામમાં આવી શકે એવું છે. ભારતના વૈજ્ઞાનિકોએ નવા મશીનો બનાવવાની કડાકૂટ છોડીને આ એક જ મશીન દ્વારા બધા જ પ્રયોજનો સફર કરવાની પદ્ધતિઓ શોધી કાઢી હતી. રેડિયાનો કાંટો ફેરવવાથી જુદા જુદા સ્થળોએથી પ્રસારિત થતા કાર્યક્રમોના ધ્વનિ સંભળાય છે. એ કાંટો જરા ખસેડીએ તો ધ્વનિ બદલાય છે. એ ધ્વનિ દૂર દૂરથી આવતો હોય છે. માત્ર કાંટો ફેરવતા આપણે જુદા જુદા દૂર દૂરના સ્ટેશનોથી આવતા ધ્વનિ સાંભળી શકીએ છીએ. આમ કેવી રીતે બનતું હશે? કાંટો ફરવાથી રેડિયોના યંત્રમાં એવો કોઈ ફેરફાર થાય છે કે એક સ્તરેથી આવતો અવાજ બંધ થાય છે અને બીજા સ્તરેથી આવતો ધ્વનિ સંભળાવા લાગે છે? આવી જ રીતે સાધનાની વિધિઓ દ્વારા મનુષ્યના શરીરની સ્થિતિને બદલી નાખવામાં આવે છે. સાધના દ્વારા સ્થિતિ કોઈ દેવ શક્તિને અનુકૂળ બનાવવામાં આવે છે. સાધના સમય દરમિયાન સાધકની રહેણી કરણી, આહાર વિહાર, દિનચર્યા, વિચાર, ચિંતન, ધ્યાન, સંયમ, કર્મકાંડ વગેરે માટે એવા બંધનો નક્કી કરવામાં આવ્યા છે કે જેથી સાધકની માનસિક ભૂમિકા એક ખાસ દિશામાં આગળ વધવાને કાર્ય કરવા માટે લાયક બને છે. સાધના અંગેના નાના મોટા સંપૂર્ણ નિયમોનું પાલન કરવામાં તો સાધકનું શરીર યંત્ર ઇચ્છિત દેવશક્તિઓ સાથે સંબંધ બાંધવા માટે સૂક્ષ્મ રીતે ખૂબ શક્તિશાળી બને છે. આ કારણે જ અધ્યાત્મ વિદ્યાના ગુરુઓ પોતાના શિષ્યોને સાધનાકાળ દરમિયાન યમ નિયમોનું પાલન કરવા માટે ખાસ આગ્રહપૂર્વક સમજાવે છે. મનુષ્યના સ્થૂળ શરીરમાં તેના બે હાથ વસ્તુઓને પકડવાના કામમાં આવે છે. સૂક્ષ્મ શરીરમાં પણ એવા બે હાથ હોય છે જેના દ્વારા પરમાણુઓ અને તત્વોના પ્રકૃતિથી ઉપરની સ્તર પર બ્રહ્મલોકમાં વિચરણ કરી રહેલી દેવશક્તિઓને પકડવામાં આવે છે. એ બે હાથ તે શ્રદ્ધા અને વિશ્વાસ છે. આ શ્રદ્ધા અને વિશ્વાસની અંતઃકરણમાં છૂટી છવાઈ પડેલી શક્તિઓને ભેગી કરવામાં આવે છે. આ ભેગી થયેલી શક્તિઓને જે બાજુએ પ્રેરણા આપીએ તે તરફ ઝડપથી દોડે છે. વ્યવહારિક જગતમાં બંદૂક ફૂટવાની ક્રિયાને આપણે તપાસીએ તો તેમાં શું બનતું હોય છે? નાની સરખી દારૂ અને સીસાની ગોળીઓને કારતૂસને બંદૂકની નળીમાં ભરવવામાં આવે છે. એ કારતૂસોને આગ ચાંપીને બંદૂકની નળી દ્વારા એક ખાસ દિશામાં ઉડાવવામાં આવે છે. નિશાન બરાબર તાકવામાં આવે તો એ કારતૂસ બરાબર નિશાન પર પહોંચીને આપણું કાર્ય સિદ્ધ કરે છે. યોગ સાધનામાં પણ એમ જ થાય છે. આહાર વિહાર અને દિનચર્યાના પ્રતિબંધો તે બંદૂક છે. તેમાં શ્રદ્ધા અને વિશ્વાસ તે કારતૂસ અથવા દારૂ છે. સાધનાની વિધિ તે તેમાં ચાંપવામાં આવતી આગ છે. આ રીતથી લક્ષ્યનો વેદ થાય છે, ઈચ્છિત પરિણામો મેળવી આપે છે. ચંદ્ર અને મંગળ ગ્રહ ઉપર પહોંચવાની તૈયારી કરી રહેલા વૈજ્ઞાનિકો એક એવી તોપ બનાવી રહ્યા છે કે જે ખૂબ દૂર સુધી નિશાન તાકી શકે. એ તોપમાં આવો એક ગોરો મૂકવામાં આવશે જેમાં મુસાફરો બેસી શકે. એ ગોરો યાત્રીઓને ચંદ્ર અથવા મંગળ પર પહોંચાડી દેશે એમ તેઓનું માનવું છે. આ પ્રયોગ કેટલે અંશે સફળ થઈ શકે એ તો ભવિષ્યમાં ખબર પડશે, પણ ભૂતકાળમાં યોગ સાધનારૂપી લક્ષ્ય વેદ ઉપર જણાવેલી વિધિ દ્વારા દેવશક્તિઓની સાથે અથડાય છે, તેમને પકડે છે અને તેમને આધુનિક વૈજ્ઞાનિક શોધખોરોની માફક મનુષ્યના લાભાર્થે જાહેરમાં ખુલ્લી મૂકી દે છે. જેમ વૈજ્ઞાનિકોએ આજે વીજળી અને વરાળની મદદથી અનેક સુખ સાધનો શોધ્યા છે અને સર્વ સામાન્ય લોકો માટે તેમને સુલભ બનાવ્યા છે, તેમ યોગ સાધનાના લક્ષ્ય વેદ દ્વારા એવા પરિણામ ભૂતકાળમાં આપણા વૈજ્ઞાનિકોએ પ્રાપ્ત કરેલા. યોગ સાધક પોતાના શરીરની શક્તિને બરાબર રીતે સંચાલિત કરીને દેવશક્તિઓ સુધી પહોંચાડે છે અને પોતાની આવશ્યકતા મુજબ લાભ અને વરદાન પ્રાપ્ત કરે છે. આપણા ઇતિહાસ અને પુરાણો ડગલે ને પગલે આ મહાન સત્યની સાક્ષી પુરાવે છે. આ વિજ્ઞાનનો માર્ગ એક હોવા છતાં પણ તેની પ્રક્રિયાઓમાં અંતર હોય છે. રેડિયોનું વિજ્ઞાન તો એક છે, પણ યંત્રોની બનાવટ તેના દરેક કારીગરની જુદી જુદી હોય છે. ઘડિયાળ અને મોટરના મશીનના ભાગોની બનાવટમાં પણ આ પ્રકારના ભેદ હોય છે. આ પદ્ધતિઓ બનાવવાની વિધિ જુદી જુદી હોવા છતાં બાધાનો ઉપયોગ તો એક પ્રકારનો જ હોય છે, સરખો જ હોય છે. યોગ સાધનાના અનેક માર્ગો છે. એ બધા પૈકી ગાયત્રી માર્ગ એક છે. ગાયત્રીની સાધના પણ એ દેવ શક્તિઓ સાથે સાધક સંબંધ સ્થાપી શકે છે અને ઈચ્છા મુજબ તે દ્વારા લાભ પણ મેળવી શકે છે. ગાયત્રીના તંત્ર ગ્રંથોમાં 24 ગાયત્રીઓનું વર્ણન છે. જુદા જુદા 24 દેવતાઓની એક એક ગાયત્રી છે. આમ 24 ગાયત્રી મંત્રો દ્વારા જુદા જુદા 24 દેવતાઓ સાથે સંબંધ બાંધી શકાય છે. ગાયત્રી મંત્રના 24 અક્ષરો પૈકી દરેકનો દેવતા ક્રમશઃ આ પ્રમાણે છે: ગણેશ, નૃસિંહ, વિષ્ણુ, શિવ, કૃષ્ણ, રાધા, લક્ષ્મી, અગ્નિ, ઇન્દ્ર, સરસ્વતી, દુર્ગા, હનુમાન, પૃથ્વી, સૂર્ય, રામ, સીતા, ચંદ્રમા, યમ, બ્રહ્મા, વરુણ, નારાયણ, હયગ્રીવ, હંસ અને તુલસી. જોકે આ બધા પૈકી કેટલાક નામો તો મનુષ્યના અવતારો, ગ્રહો, નક્ષત્રો, પક્ષી, વૃક્ષ વગેરેને લાગતા છે. એમાંના ઘણાની કથાઓ પણ જાણીતી છે. પરંતુ એ યાદ રાખવું જોઈએ કે ઉપર જે નામોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે નામો આ તંત્ર વિજ્ઞાનમાં તો શુદ્ધ દેવતાની શક્તિઓ માટે જ વપરાયા છે. આ દેવી શક્તિઓની છાયા રૂપે જે મનુષ્યો, ગ્રહો, પક્ષીઓ, પશુઓ વગેરે થઈ ગયા છે તે કદાચ આ શક્તિઓના સ્થૂળ રૂપ હોવા જોઈએ અથવા તેમના અંગેના અલંકારિક વર્ણનો હશે. હંસ, પક્ષી, તુલસીનો છોડ, સૂર્ય અને ચંદ્ર, ગ્રહો, અગ્નિ, વરુણ વગેરે તત્વો, રામ, કૃષ્ણ, સીતા, રાધા, હનુમાન જેવા અવતારી પુરુષો વગેરે એ દેવ શક્તિઓના સ્ફુરણો. ખરેખર તો એ શક્તિઓ અત્યંત સૂક્ષ્મ અને ઈશ્વરીય સૂર્ય કિરણો જ છે. 24 ગાયત્રી મંત્રો દ્વારા એ 24 કિરણો સાથે જ નજીકનો સંબંધ સ્થાપવામાં આવે છે. એ વાત તો આ પહેલાં કહેવામાં આવી કે દેવ શક્તિઓ સ્વચૈતન્ય છે અને પોતપોતાની મર્યાદામાં રહીને પરમાણુઓ, તત્વો અને પદાર્થો પર સત્તા ચલાવે છે. આથી તે દેવ શક્તિઓ ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારની સત્તાઓ ધરાવે છે. દેવોની ઉપાસનાથી મનુષ્યને તે પ્રકારના ગુણ તો પ્રાપ્ત છે, સાથે સાથે એ દેવતાના અધિકારમાં રહેતા પદાર્થો પણ તેના તરફ આકર્ષાઈને આવતા રહે છે. મધના પૂડાની ઉપર એક માખી મુખ્ય અથવા શાસક હોય છે. તે માખી રાણી જ્યાં જાય છે ત્યાં બીજી માખીઓ પણ ઉડે છે. જ્યાં ચુંબક હોય છે ત્યાં લોખંડના કણ આપોઆપ ખેંચાઈ આવે છે. શક્તિ પોતાના આધારને પોતાની તરફ ખેંચ્યા કરતી હોય છે. સાધક વ્યક્તિએ પોતાની માનસિક ભૂમિમાં દેવશક્તિની ધારણા જેટલા પ્રમાણમાં કરી હશે એટલા જ પ્રમાણમાં તે શક્તિની સાથે સંબંધ ધરાવતી પરિસ્થિતિઓ અને વસ્તુઓ તેના તરફ ખેંચાતી આવશે અને તે તેની ઉપાસનાનો યોગ્ય લાભ લઈ શકશે. ગાયત્રીના 24 દેવતાઓની ચૈતન્ય શક્તિઓ કઈ છે અને એ શક્તિઓ દ્વારા સાસા લાભ મળી શકે છે એ અંગેનું વિવરણ અહીં આપવામાં આવે છે.